તારીખ 14/4/1994 શ્રી સમયસર શ્લોક 127 અને 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177
અર્થ તત અયમ આત્મા આત્માનું શુદ્ધમ અભ્યપયતિ તે કારણથી એટલે ભેદ વિજ્ઞાન થવાના કારણથી પ્રકરણનું અનુસંધાન ચાલ્યું આવે છે. એ ભેદ વિજ્ઞાનનું ચાલ્યું આવે છે. ભેદ વિજ્ઞાનના કારણને લીધે અયમ આત્મા એટલે આ પ્રત્યક્ષ આત્મા કેવો છે? આત્મા પ્રત્યક્ષ છે. આત્મા સ્વરૂપે કરીને પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, બેહદ પ્રત્યક્ષ છે. પોતાના સ્વરૂપને શુદ્ધ એટલે કે જેટલા છે દ્રવ કર્મ ભાવ કર્મ તેનાથી રહિત એવા શુદ્ધ સ્વરૂપને પામે છે. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે કે જે શુદ્ધ સ્વરૂપમાં દ્રવ કર્મ અને ભાવ કર્મ નથી, ક્યારેય નથી. સ્વરૂપમાં ક્યારેય દ્રવ કર્મ અને ભાવ કર્મનું અસ્તિત્વ નથી. એવું અસ્તિત્વ તો ત્રિકાળ શુદ્ધ છે અને એવું સ્વરૂપ પ્રત્યક્ષ છે. એવું સ્વરૂપ છે એ પ્રત્યક્ષ છે. અવસ્થામાં આવરણ છે એટલે અવસ્થા એને જોતી નથી. વસ્તુનું સ્વરૂપ તો જેવું છે એવું પ્રત્યક્ષ જ છે. ન જોવે તોય પ્રત્યક્ષ છે અને જોવે તોય પ્રત્યક્ષ જ છે. જોવે તો જોનારને લાભ છે, ન જોવે તો નહીં જોનારને નુકસાન છે. સ્વરૂપ તો જે છે એ ત્રિકાળ છે. સ્વરૂપ તો નિષ્ક્રિય છે. નિષ્ક્રિય છે એટલું નહીં, નિર્લેપ છે. નિષ્પ્રો છે. લ્યો ઠીક, સ્વરૂપ પોતાની અવસ્થાની સ્પૃહા નથી કરતું. ઠીક, અવસ્થા જાણે મારે શું એમ કે છે. સ્વરૂપ છે એ ધ્રુવ છે. શું? જેમ મેરુ ધ્રુવ છે તો કેટલાક દેવો મેરુની પ્રદક્ષિણા કરે છે. શું કરે છે? કેમ કે અંદર શાશ્વત જૈન ચૈત્યાલયો છે ને, એટલે ભગવાન બિરાજમાન છે, એટલે મેરુ ફરતા દેવો પ્રદક્ષિણા કરે છે. મેરુને શું લેવા દેવા? કયો દે હે? પ્રદક્ષિણા કરે કે પ્રદક્ષિણા ન કરે એમ અવસ્થા ધ્રુવ સ્વરૂપ છે એ ધ્રુવ મેરુવત છે. પછી જે પર્યાય ની સમીપ આવે છે એની પ્રદક્ષિણા કરે છે. કરે તો કરો, ન કરે તો ન કરો. સ્વરૂપ નિષ્પ્રહ છે એમ કેવું છે. સ્વરૂપમાં સ્પૃહા નથી એવું પ્રત્યક્ષ છે. શું? અને એ પ્રત્યક્ષ છે એમ ભેદ જ્ઞાન કરનારને પ્રત્યક્ષ થાય છે. ઠીક, અહીં તો અનુસંધાન લીધું છે. તે કારણથી આ પ્રત્યક્ષ આત્મા કયા કારણથી? ભેદ જ્ઞાન કરવાના કારણથી આત્મા પોતે પોતાને દ્રવ કર્મ ભાવ કર્મ રહિત જેવો છે એવો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે, પામે છે એટલે અનુભવ કરે છે. આવરણ ખસવાનું કારણ ભેદ જ્ઞાન છે. અવસ્થા સ્વરૂપને નથી જોતી આવરણને કારણે. આવરણ કેમ ખસે? ભેદ જ્ઞાન કરે તો ખસે. કેવું છે આત્મા? કે ઉદયત આત્મા રામમ આરામમ, ઉદયત આત્મા આરામમ, પ્રગટ થયેલ છે પોતાનું દ્રેવ, એવો છે નિવાસ જેનો, એવો છે. શું કહે છે કે પોતાનો આત્મા તો આરામ ધામ છે. જ્યારે અવસ્થામાં પ્રગટપણે પ્રત્યક્ષપણે એ આત્માને પ્રાપ્તિ થાય છે ત્યારે આરામનું ધામ છે એમ લાગે છે. કેમ કે ત્યાં વિશ્રામ મળે છે, વિશ્રામો ત્યાં મળે છે, અનાદિનો થાક ઉતરી જાય છે. આકુળતાનો અશાંતિનો જે થાક હતો એ અનાદિનો ઉતરી જાય છે. અંદર ઠરે છે, ધ્યાનથી પ્રાપ્તિ થાય છે ને સ્વરૂપમાં. તો સ્વરૂપ ધ્યાનમાં શું થાય છે કે અંદરમાં ઠરે છે. પ્રગટ થયેલ છે પોતાનું દ્રવ, એવો છે નિવાસ જેનો, એવો છે. પોતાનું નિવાસ સ્થાન જ છે. સુખધામ કહેવાય છે, આરામનું ધામ કહેવાય છે, નિવાસ કયો એવો છે. સાકારણથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે કે પરપરિણતિ રોધાત, અશુદ્ધપણાના વિનાશથી. અશુદ્ધપણું છે એ શુદ્ધિની અપ્રાપ્તિ છે. અશુદ્ધપણાની પ્રાપ્તિ કયો કે શુદ્ધિની અપ્રાપ્તિ કયો? શુદ્ધિની પ્રાપ્તિ કયા કારણથી થાય? કે અશુદ્ધપણાનો નાશ થાય તો થાય. અથવા અશુદ્ધપણું છે એ શુદ્ધિનું અવરોધક છે, શુદ્ધિને રોકનારું છે. અશુદ્ધપણાના વિનાશથી શુદ્ધની પ્રાપ્તિ થાય છે. અવસ્થામાં અશુદ્ધપણાનો નાશ થતા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એમ કહો કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થવામાં અશુદ્ધતા અને મલિનતા બાધક થાય છે, એમ સીધી વાત છે. હવે અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે તે કહે છે. એક એક વાત પ્રશ્ન ઉઠાવીને ઉત્તરના રૂપમાં લીએ છે કે યદિ આત્મા કથમપિ શુદ્ધમ આત્માનમ ઉપલબ્ધમાનઃ આસ્તે, જો ચેતનદ્રવ, જો આત્મા ચેતનદ્રવ અથવા જીવ કથમપિ એટલે કાળ લબ્ધિ પામીને સમ્યત્વ પર્યાય રૂપે પરિણમતું થકું, દ્રવકર્મ ભાવકર્મથી રહિત એવા પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે. શું કહે છે? અહીંયા કાળલબ્ધિ લીધી છે, પણ કાળલબ્ધિ લઈએ તો પુરુષાર્થ લઈ લેવો, અને પુરુષાર્થ લઈએ ત્યારે કાળલબ્ધિ લઈ લેવી. તો જેને સમજ નથી પડતી એ વાદ વિવાદમાં ઉતરે છે. બાકી જેને ખ્યાલ છે કે જ્યાં કાળલબ્ધિ છે ત્યાં પુરુષાર્થ છે, પુરુષાર્થ છે ત્યાં કાળલબ્ધિ છે. પુરુષાર્થ હોય અને કાળલબ્ધિ ન હોય એવું તો બને નહીં, અને કાળલબ્ધિ આવી હોય અને પુરુષાર્થી જીવને ન હોય એવું પણ બને નહીં. કથન ગમે તે રીતે કરી શકાય. કરતાપણું ન બતાવવું હોય ત્યારે કાળલબ્ધિ લે, અને કાળલબ્ધિનો આલંબન ન લેવાનું હોય ત્યારે પુરુષાર્થની વાત કરે. એ તો બોલવાની શૈલી છે, કહેવાની શૈલી છે માત્ર, બીજું કઈ ફેર નથી એમાં. કહેનારને કોઈ વિરોધ નથી કાળલબ્ધિ અને પુરુષાર્થમાં, કહેનારને કોઈ વિરોધ નથી. એના જ્ઞાનમાં તો અવિરોધ પરિસ્થિતિ છે, તેથી સમજવું પણ એમ જ જોઈએ. એ કાળલબ્ધિથી નિરૂપણ કરે છે, પુરુષાર્થી નિરૂપણ કરે, કોઈ કાળલબ્ધિથી નિરૂપણ. વસ્તુ જ નથી એમ કહી દીધું, કોઈ ચીજ છે એમ કહી તો સ્વયં હોય છે. જયારે પુરુષાર્થ થાય ત્યારે એ સ્વયં હોય છે, પછી શું એનું કહેવું એમ? શું હા, પણ પુરુષાર્થ ઉપર જોર દેતા કોઈ કર્તૃત્વના પુરુષાર્થમાં આવે છે. કાળલબ્ધિ કહેતા કોઈ કાળલબ્ધિની રાહ જોવાના મૂડમાં આવી જાય છે. આમ જીવને વિકૃતિ આવતા વાર લાગતી નથી. સાચું ગમે એવું સત્ય નિરૂપણ કરે સત્ય સિદ્ધાંતનું, એમાંથી કાંઈક ને કાંઈક વિકૃતિમાં આવી જાય છે. સાચું સમજે તો નીવડો આવી જાય, નહીતર ક્યાંક ને ક્યાંકથી તો ઊંધું કરવાનો જ છે, ઊંધી ટેવ પડી છે. આમ તો શું છે, કાલ બી માનવી પડે, એટલા માટે માનવી પડે કે જીવ રખડતો તો અનાદિથી, નિમિત્તો પણ અનંતવાર મળ્યા, પછી કાલ બી માનવી પડે કે ન માનવી પડે. જો મહાવીર સ્વામીનો સિંહનો ભાવ છે, એવું તો અનેક આત્માઓને બન્યું છે કે પૂર્વ પર્યાયમાં એટલો હજી એને પુરુષાર્થના કર્તૃત્વનો પ્રકાર આવ્યો જ ન હોય કે હું કાંઈક મારું આત્મકલ્યાણ કરું. હવે કોઈ એવો યોગાનું યોગ બને કે સામે સાચું નિમિત્ત હોય અને આ જીવ જાગી જાય એને એનો પુરુષાર્થ પણ ચાલુ થઈ જાય. તો કે આ પહેલાં આટલા નિમિત્ત આવ્યા ને પુરુષાર્થ ન ચાલુ થયો, ને આ નિમિત્ત આવ્યું ત્યારે પુરુષાર્થ કેમ ચાલુ થયો? તો કે કાળલબ્ધી નહોતી પાકી. ઠીક, શું કેવું પડે? કાલ નથી નહોતી પાકી. એનો અર્થ એમ હતો કે અત્યારે પુરુષાર્થ નહોતો કરતો અથવા નહોતો થયો અને કેવળ કાલલબ્ધિથી કામ થયું છે. પણ મરીચીના ભાવમાં તો ઋષભદેવ ભગવાન એમના દાદા હતા, પિતામાં હતા. હું તો એ નિમિત્તમાં નિમિત્તોનો ઉલટા ચાલતા હતા. ઠીક, એટલે દરેક દ્રવ્યનું ક્યારે છૂટું થવાનું છે એ કેવળ જ્ઞાનમાં નોંધ છે, એ ચોથા કળશમાં પોતી લીધું છે. કોડાકોડી છે, ચોથો આરો આખો ગયો. એ કોડાકોડી સાગર છે ને, એ કોડાકોડી સાગર છે, કરોડ ગુણ્યા કરોડ. એક કરોડ સાગર ને એક કરોડ સાગર ગુણ્યા એક કરોડ સાગર, એને કોડાકોડી સાગર કહે છે. કેટલી વાર તો નરક નિગુદમાં જઈ આવ્યા, શું કેટલી વાર દુઃખી તો બહુ થયા છે. તો કે એ દુઃખી થયા છે એવું નહીં, આ જીવ પણ દુઃખી થયો છે. ફેર એટલો છે કે કોઈ જીવને જરૂરત લાગે છે અને શોધ કરે છે, કોઈ જીવને જરૂરત જે લાગી નથી, શોધ શરૂ થઈ નથી, અને કોઈ એવા જ સંયોગો બનતા પાછો એ સાચી લાઈન ઉપર આવી જાય છે, આડો ફાટતો નથી. હવે એક કુદરતી વ્યવસ્થા છે, આ બધી કુદરતી વ્યવસ્થા છે. ક્ષેત્ર વિશુદ્ધિ તાત્કાલિક થાય છે. આપણે શું સમજી છે કે ક્ષેત્ર વિશુદ્ધિ થતા વાર લાગે છે, બીજી બધી પર્યાયમાં વાર લાગે છે પણ ક્ષેત્ર વિશુદ્ધિમાં વાર નથી લાગતી, પાત્રતામાં વાર નથી લાગતી. શું જે ક્ષણે જીવને એમ થઈ જાય કે હવે મારે મારું આત્મકલ્યાણ કરી લેવું છે ને એ સિવાય મારે કાંઈ કરવું નથી જીવનમાં, એટલે તત્કાળ જ એની પાત્રતા પ્રગટે છે. એટલું જ નહીં, એ પાત્રતા ઝડપથી વિકાસ પામવા લાગે છે એવી પરિસ્થિતિમાં, ત્યારે કોઈને પાત્રતામાં જ વાર લાગે છે. બીજી બીજી ક્રિયાકાંડમાં કરે છે પણ પાત્રતામાં નથી આવતો, કશાયની મનતામાં જાય છે પણ પાત્રતામાં નથી આવતો, દર્શનમોની મનતામાં નથી આવતો, ચારિત્રમોની મનતામાં આવે છે અને માને છે કે હું ક્ષેત્ર વિશુદ્ધિ કરું છું. ખોટી વાત છે, ક્ષેત્ર વિશુદ્ધિ નથી થતી, અનંતવાર મન કશાય થઈ ગયો, ક્ષેત્ર વિશુદ્ધિ થઈ જ નથી. હે, પાત્રતા, પાત્રતા, હા પૂર્વ પર્યાય, પાત્રતાની પૂર્વ પર્યાય પછી જ્ઞાન દશા આવે ને એમ કેવું છે. તો પાત્રતા આવતા કેટલી વાર, એને કોઈ શરત જ નથી, બાકી બધી ઉપર ઉપરની પર્યાયની નીચેની પર્યાયની શરત છે, પાત્રતાને નથી. આપણી ચર્ચા તો ઘણી વાર ચાલે છે, ના ચાલે, આવે છે ઘણી વાર ચર્ચામાં વપરાય છે ક્ષેત્ર વિશુદ્ધિ નથી. આપણા મુમુક્ષુની ચર્ચામાં તો એવું ક્ષેત્ર વિશુદ્ધ બોલાય છે. ઠીક છે, દેવલોક બાકી ચાર ગતિ, દેવગતિ, ત્રિજ ગતિ, મનુષ્ય ગતિ, ચાર ગતિ તો ઉભી છે, પંચમ ગતિ નથી તો ચાર ગતિ તો ઉભી છે. યુગલિયામાં અનંતવાર જે આવ્યો ને નરકમાં અનંતવાર જે આવ્યો ને દેવલોકમાં અનંતવાર જે આવ્યો એ કઈ નવું નથી. હવે અત્યારે શું કરવું એની ચિંતા કરવા જેવી છે. આરાય ઘણા વ્યા ગયા, અનંતા છ છ આરા કેટલી વાર ગયા, અનંત વાર છ છ આરા ગયા. ખાંચી નો બળદ ચાલ્યો છે કે ત્યાં ને ત્યાં જ છે સંસારમાં ને સંસારમાં. હા હા, અને ખાંચી નો બળદ થઈને ફેર્યો છે. હવે આવી ચીજ સામે આવી છે, આપણે કાળના અવલંબન રહેવાનું નથી. આપણે એ તપાસવાની છે કે હવે જરૂરત અત્યારે લાગી છે કે નથી લાગી, ને પાત્રતા પ્રગટ કરી છે કે નથી પ્રગટ કરી, એ જોવાનું છે. જો ચેતેન્દ્ર કાળ લબ્ધિ પામીને સમ્યક્ત પર્યાય રૂપ પરિણમતું થકું, દ્રવ્યકર્મ ભાવકર્મથી રહિત એવા પોતાના સ્વરૂપને આસ્વાદતું થકું પ્રવર્તે છે, તો શું ખંડાન વિષય અર્થ કર્યો છે ને? પ્રશ્ન તો એ ઉઠાવ્યો છે, અશુદ્ધપણાનો વિનાશ કઈ રીતે થાય છે? શું કે અશુદ્ધપણાનો વિનાશ ક્યારે થાય? સમ્યક તો પર્યાય રૂપે પરિણમીને પોતાના સ્વરૂપને આસ્વાદે તો અશુદ્ધતાનો વિનાશ થાય. એટલે કે બીજા ક્રિયાકાંડ કરે, પૂજા ભક્તિ દયાદાન કરે અને અશુદ્ધિનો વિનાશ થાય એમ ન બને. દ્રવ્યકર્મ ભાવકર્મ રહિત પોતાના શુદ્ધ સ્વરૂપને અવલંબે અનુભવે સમ્યક પર્યાય પરિણમીને તો એને અશુદ્ધિનો અશુદ્ધપણાનો વિનાશ થાય છે. એ અશુદ્ધપણાનો વિનાશ થવાનું એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. સમ્યક્ત્વ પર્યાય રૂપ પરિણમવાનું એક જ કારણ છે કે ભેદ જ્ઞાન થાય, તો ભેદ જ્ઞાન તો થાય છે કે મોક્ષની અભિલાષા હોય તો મોખ કામેણ 17-18 ગાથા પ્રમાણે બસ અપેક્ષિત વાત બધી લઈ લેવી. શ્રાવણે અનુભવ થાય છે, શું આસ્વાદ થાય છે, તો શેનાથી આસ્વાદ થાય છે? કે બોધ ને ન, બોધ એટલે ભાવશ્રુત જ્ઞાન વડે, જે જ્ઞાન છે તે ભાવશ્રુત જ્ઞાન છે, અથવા શ્રુત જ્ઞાન છે એ સ્વસંવેદન રૂપ ભાવશ્રુત જ્ઞાન છે. નહીંતર તો શ્રુત જ્ઞાન તો બધા જીવોને છે, પણ એ પરલક્ષી શુદ્ધ જ્ઞાન તો 11 અને 9 પૂર્વ સુધીનું કાંઈ કામનું નથી, અથવા એ જ્ઞાન જ નથી. 11 અને 9 પૂર્વ વાળું હોય તો પણ એ જ્ઞાન નથી, કેમ કે ભાવશ્રુત પ્રગટ્યું નથી. સ્વસંવેદનથી જે સ્વાનુભવ થાય એને જ ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે. પેલા મતિ જ્ઞાન પ્રગટ થાય અને પછી શ્રુત જ્ઞાન પ્રગટ થાય. મતિ જ્ઞાન પછી એમાં પેલા મતિ જ્ઞાન જ થાય છે. આત્મા માં આત્માના જે અનુભવ થાય છે જે જ્ઞાનમાં, એમાં પહેલા તો મતિ જ્ઞાન થાય છે, પછી શુદ્ધ જ્ઞાન થાય છે. એટલે મતિ જ્ઞાનની પર્યાયોને મર્યાદામાં લાવી, શુદ્ધ જ્ઞાનની પર્યાયોને મર્યાદા, બે બે વાત લીધી છે ને. એકલા શુદ્ધની વાત ક્યાં લીધી છે ત્યાં? હા, તો ઓલું જે મતિ છે પરલક્ષી, એનો અભાવ થઈને સ્વલક્ષી મતિ જ્ઞાન પ્રગટે અને સ્વલક્ષી શુદ્ધ જ્ઞાન પ્રગટે. ત્યારે મનનો હોય છે, આ મનનો એટલે મન છૂટી જાય છે, મન છૂટી જાય છે. પણ શું છે કે બોધમાં ભાવ શુદ્ધ જ્ઞાન વિશેષપણે લેવાય છે. મતિ જ્ઞાનનો તો સૂક્ષ્મથી વિચાર કરવો હોય ત્યારે મતિ જ્ઞાનનું પણ પરિણામ છે એમ જાણવું જોઈએ. એ ગણતરી ગણવી હોય તો મિત્ર અનુભવમાં શુદ્ધ જ્ઞાન જ મુખ્યપણે લેવામાં આવે છે, ભાવ શુદ્ધ જ્ઞાન. કેવું છે તે ભાવ શુદ્ધ જ્ઞાન? કે અખંડિત ધારા પ્રવાહ રૂપ નિરંતર પ્રવર્તે છે. શું એ ભાવ શુદ્ધ જ્ઞાન છે? એ આત્માના આશ્રય અખંડિતપણે ધારાવાહીપણે પરિણમે છે અને એમાં શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, પ્રાપ્તિ થાય છે. ધ્રુવમ એટલે આ વાત નિશ્ચિત છે, નિયમબદ્ધ છે, એમાં કોઈ અપવાદ નથી. ત્રણેય કાળે અશુદ્ધિનો નાશ અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિ આ જ પ્રકારે થાય છે અને આને જ સંવર કહેવામાં આવે છે. આનું નામ જ સંવર છે. 127 આમ સાવ વિભાવ નો હોય તો કેવો જ્ઞાન થઈ જાય, એવું નથી. છે સાધક દશા, જે સાધક દશા છે એટલે આંશિક શુદ્ધિ અને આંશિક અશુદ્ધિ, એનું નામ જ સાધક દશા છે. શું મુખ્ય અંશ છે એટલે અશુદ્ધિની ગણતરી નથી કરતા. એ મુખ્ય અંશ હોવાને લીધે ત્યાં અશુદ્ધિ જે અલ્પ રહી છે એની પછી ગણતરી કરવામાં આવતી નથી. રહી ગયું છે ને એમ નથી જોવાતું, ઘટતું જાય છે. હવે વળતા પાણી છે, મટી જશે, મટી જશે એટલે મટી જશે. જે રોગ મટવા આવ્યો હોય એની ચિંતા નથી કરતા કોઈ. રોગ ને પણ મટવા આવ્યો એની ચિંતા કોઈ કરે છે? મટી જવાય એવું છે, એમાં કઈ નથી. હવે થોડા બે લાગશે તો કઈ નહીં, તો મટી જશે એને મળે. 128 નિજ મહિમરતાનામ ભેદ વિજ્ઞાન શક્ત્યા ભવતી નિયતમ વેશામ શુદ્ધ તત્વોપલંભ અચલિતમ અખિલાને દ્રવ્ય અન્ય દ્રવ્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ ભવતી સતી ચ તસ્મિન અક્ષય કર્મ મોક્ષ. અર્થ એષામ નિજ મહિમરતાનામ શુદ્ધ તત્વોપલંભ ભવતી. આવા જે છે, શું આ જેને અનુભવ થયો ને એ કેવા છે? આવા છે, આવા છે એટલે કેવા? કે જીવના શુદ્ધ સ્વરૂપ પરિણમનમાં મગ્ન છે જે કોઈ, હા, પછી નિજ સ્વરૂપના અનુભવમાં, નિજ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપના પરિણમનમાં મગ્ન છે. નિજ મહિમનો અર્થ એ કર્યો છે શુદ્ધ નિજ મહિમા. આમ તો ખરેખર તો શું છે, નિજ મહિમામાં મસ્ત છે જે પોતાના સ્વરૂપ મહિમામાં પડ્યા છે એમ. જગતનો મહિમા ઉડી ગયો છે અને સ્વરૂપના મહિમામાં જે ભળ્યા છે તેમને સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટયે બિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે. શું કીધું? કે જે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણમનમાં સ્વરૂપની મહિમામાં મગ્ન છે એમને કેટલો મોટો લાભ થાય છે, કે સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટય બિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ થાય છે. થોડો ઘણો લાભ નથી, અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખથી બિરાજમાન વસ્તુ છે એ પ્રત્યક્ષ થાય છે. થોડો ઘણો લાભ થાય છે એમ નથી લેતા, આખો આત્મા જ એને મળે છે, પ્રાપ્તિ થઈ જાય છે, આખા અખંડ આત્માની જ પ્રાપ્તિ થાય છે કે જે આત્મા અનંત ચતુષ્ટય બિરાજમાન છે. બે હારે ચાલે છે અત્યારે તો. ત્યાં પુરુષાર્થ લીધા છે ગમે તેમ કરીને, કથમપી નો અર્થ ગમે તેમ કરીને લીધું છે. ગમે તેમ કરીને એટલું કરતા પણ આવી જાય ને, એટલે આપણે કાળ લબ્ધિ લીધી છે. એ પહેલેથી એમની શૈલી છે, એમની પહેલેથી શૈલી. કર્તૃત્વ પ્રધાન નથી, સહજતા પ્રધાન છે. શું આમાં શું છે, એક જ પર્યાય ને બે ગુણ છે, પુરુષાર્થ પણ છે અને સહજ પણ છે. એ પુરુષાર્થ સહજ પણ છે, પુરુષાર્થ છે અને સહજ પણ છે. અસહજ પુરુષાર્થ ને કૃત્રિમ પુરુષાર્થ ની વાત અહીંયા નથી, પણ પુરુષાર્થ નું સ્વરૂપ બીજી રીતે કલ્પી લઈએ છે. કઈ કરવાનું જોર આવે ગમે એમ કરીને, એટલે કઈ કરવાનું જોર આવ્યું ને એમ, એટલે વિકલ્પ પ્રધાનતા આવી જાય છે. ત્યારે પુરુષાર્થ પોતે નિર્વિકલ્પ છે, પુરુષાર્થ સ્વવિકલ્પ નથી. એક જ્ઞાન જ સ્વવિકલ્પ છે આમ ગણો તો, અને એક આ વિકલ્પ સ્વવિકલ્પ છે રાગનો. બાકી શ્રદ્ધા નિર્વિકલ્પ છે, સુખ નિર્વિકલ્પ છે, પુરુષાર્થ નિર્વિકલ્પ છે, અને વેદન જ્ઞાન પણ નિર્વિકલ્પ છે. શું હા, જ્ઞાનમાં એ વેદન જ્ઞાન નિર્વિકલ્પ છે. પાછું એમ જે વિચારાત્મક જ્ઞાન છે, જ્ઞેય પ્રધાન જ્ઞાન છે, એમાં વિકલ્પ અને ભેદ ઉત્પન્ન થાય છે. જ્ઞેયાશ્રિત જ્ઞાન છે એમાં, બાકી આત્માશ્રિત જે વેદન જ્ઞાન છે એ તો નિર્વિકલ્પ છે. સમજણ ફેર ન થાય એટલા માટે શૈલી બદલે છે. જો શૈલી ન બદલે તો બધા ઓલી જે ઊંધી સમજણ વાળા છે એ ચડી બેસે, ક્યાંય એવી વાત આવતી જ નથી એમ કે, એવી કાંઈ વાત જ આવતી નથી. તો કે ના, એવી વાત છે, સહજની સહજની વાત છે એમ વાત છે. શું હા, મોક્ષ માર્ગ જ સહજ છે. ખરેખર તો ત્રણેય કાળની પર્યાય સહજ છે. તો આ જીવ એમ માને છે, કરતું તો બુદ્ધિથી, કે હું કરું તો થાય ને ન કરું તો ન થાય, તેની માન્યતા છે એવી. શું બાકી જયારે ત્રણેય કાળની પર્યાય પૂર્વ એ પર્યાયનો વિચાર કર્યા વિના ચાલી આવે છે, એનો અર્થ શું છે કે સહજ જ છે. કર્તૃત્વ ઉડાડવા માટે તો ન્યાય લીધો છે, કર્તૃત્વનો અભાવ કરવા માટે. તમે ક્રમબદ્ધ કયો, સ્વકાળ કયો, કાળલબ્ધિ કયો, એ તો બધું એકાર્થમાં જ છે ને, બીજું શું છે, એકાર્થમાં જ છે. આખા સમયસાર નો દ્રષ્ટિકોણ જ એ છે, કર્તાપણા નો બીજા અધિકાર માં પણ કર્તાપણા નો નિષેધ તો આચાર્ય મહારાજ કરે જ છે. એટલે જેને કે આખા ગ્રંથનો જે એંગલ છે, ગ્રંથ રચનાનો જે વ્યૂ પોઈન્ટ છે, એ કર્તાપણું મટાડવાનો છે. કર્તાપણું થતા અભેદતા સધાય છે, કેમ કે કર્તા કર્મ પણ બે દ્રવ્ય વચ્ચે તો હોય નહીં. તો બે દ્રવ્ય વચ્ચે કર્તાપણું થાય છે એનો અર્થ શું છે કે દ્રવ્ય બે રહેતા નથી એના અનુભવમાં અને પરિણામમાં, એક થઈ જાય છે. છે બે ને થઈ જાય છે, એનું નામ મિથ્યાત્વ છે, મિથ્યાપણું છે એમ. એટલે એ વ્યૂ પોઈન્ટ થઈ આખી વાત લીધી છે. અંગ પૂર્વ ની રચનામાં એ બધા એ બધી શૈલીઓ છે. શું જ્ઞાન પ્રવાદ પૂર્વ, શું જ્ઞાન ની પ્રધાનતાથી જ એમાં બધું પૂર્વ ની અંદર વાત ચાલે. એમાં દર્શન પ્રધાનતા ના આવે, પુરસાદ પ્રધાનતા ના આવે, શું પ્રધાનતા ના આવે. હા, એ લીધું છે. મિથ્યાત્વ નો નાશ કરવો છે કે નહીં? સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ની પ્રાપ્તિ માં મિથ્યાત્વ નો નાશ કરવો છે. મિથ્યાત્વ નો નાશ કરવો હોય ત્યારે મિથ્યાત્વ આવું છે અને નાશ કરવો જોઈએ, તો આવ્યા વગર રેદ ને. જે જીવો શુદ્ધ સ્વરૂપ ના મહિમામાં મગ્ન છે તેમને અનંત ચતુષ્ટયે બિરાજમાન એવી જે આત્મવસ્તુ તેની પ્રાપ્તિ નામ અનુભવ થાય છે, અવશ્ય થાય છે. શું અવશ્ય થાય છે? નિયમથી થાય. પોતાના સ્વરૂપ ના મહિમામાં સ્વાનુભવ ન ઉત્પન્ન થાય એવું કોઈ દિવસ બને નહીં. અવશ્ય નિયમથી થાય, થાય ને થાય. નિયતમ, નિયતમ એટલે ચોક્કસપણે નિયત છે. આ વાત ત્રણે કાળે નિયત છે. એનો અર્થ એ થયો કે જે રીતે સ્વરૂપનો મહિમા ઉપજે એવું કરવું જોઈએ, સ્વરૂપનો મહિમા થાય ઉત્પન્ન થાય એવું કરવું જોઈએ. સ્વરૂપ નો મહિમા કેવી રીતે આવે? સ્વરૂપ તો મહિમાવંત છે કે ઓળખે ત્યારે, ન ઓળખે ત્યાં સુધી આવે નહી. માણસ અજાણ્યો માણસ ચાલ્યો જતો હોય એની શું કિંમત આવે? પણ પરિચય થાય તો ખબર પડે કે આ તો બહુ મહાન માણસ છે. પરિચય વગર ખબર પડે નહીં. પરિચય થી ઓળખાણ થાય. એમ આત્માના પરિચય થઈને આત્માને ઓળખે તો આત્માનો મહિમા આવે, તો આત્માનો અનુભવ થાય એમ છે. ઓળખે અને મહિમા ન આવે એમ બને નહી, મહિમા આવે અને અનુભવ આવે નહી એમ બને નહી એમ છે. કેટલો મહિમા એમને આખા જગત કરતા પોતાના આત્માનો મહિમા વધારે. હવે આખા જગત માં તો અનંત સિદ્ધો છે અને વિદ્યમાન અરિયંતો છે, જ્યાં જે ક્ષેત્ર જેટલા હોય એટલા. બીજા બધાને આપણે ન ગણવા ચાલો, બીજા બધાને આપણે ન ગણો. અરિયંતો ને સિદ્ધો ની તો ગણતરી ગણવી કે ન ગણવી? આખા જગત માં નથી આવતા તો આખર માં તો પરદ્રવ છે. આખર માં તો પરદ્રવ છે. પરદ્રવ્ય પ્રત્યેનું ક્ષોભસમ જ્ઞાન સસંવેદન વાળું નથી રહેતું. જણાય કોને? અરિયંત સુધી કશામાં જણાય છે? ક્ષોભસમ જ્ઞાન માં જણાય છે ને. તો કે પરદ્રવ્ય પ્રત્યેનું ક્ષોભસમ જ્ઞાન છે એમાં સસંવેદન નથી આવતું. એ જ ક્ષોભસમ જ્ઞાન સ્વદ્રવ્ય પ્રત્યે જાય તો સ્વસંવેદન આવે છે. આમ છે. આ રીતે મહિમા કરવો, પોતાના સ્વરૂપ નો મહિમા કરવો જોઈએ. વિકૃતિ આવે તો આવે. અહંકાર એટલે શું? હું પણ કરવું તે. અહમ એટલે હું. જ્યાં સ્વરૂપ છે ત્યાં જ અહમ પણ કરે એને અહંકાર ન કહેવાય. જ્યાં સ્વરૂપ નથી ત્યાં અહમ પણ કરે એને અહંકાર કહેવાય. જેમ કે એક સમયની પર્યાય ક્ષોભસમની એમાં આમ પણ કરે તો અહંકાર આવી ગયો. છે જગન ને ભાવે, કેવળ જ્ઞાન પાસે તો જગન ને ભાવે છે ને ક્ષોભક્ષમ. આમ પણ કરે તો અહંકાર આવી ગયો. પછી શરીર, શરીરમાં આત્મા નથી છતાં શરીરમાં આમ પણ કરે તો અહંકાર આવ્યો. પછી બાહ્ય સંયોગ સંપત્તિ, એમાં આત્મા નથી છતાં હું આટલા વાળો આટલા વાળો આવા વાળો 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 એ બધો અહંકાર થયો. એટલે જ્યાં અસ્તિત્વ નથી, સ્વરૂપ અસ્તિત્વ નથી, ત્યાં અહમ બુદ્ધિ કરવી એનું નામ અહંકાર છે. પણ જ્યાં સ્વરૂપ છે ત્યાં અહમ પણ કરવું તે અહંકાર નથી, એ ગુણ છે. ઓલા અવગુણ છે ને આ ગુણ છે, એટલો બધો ફેર છે. એમણે ધ્રુવમાં અહમ પણ અનંત કાળથી કર્યું નથી અને એમાં અહમ પણ કરે જ સમ્યક દર્શન પ્રગટે છે. અને એ અહંપણામાં સ્થિર રહેતા જ કેવળ જ્ઞાન ને મોક્ષ પ્રગટે છે. તો એવો અહંકાર તો કર્તવ્ય છે, ઠીક છે? એવો અહંકાર પણ કર્તવ્ય છે. અથવા એવો અહંકાર કરવો એવો જ આત્માનો સ્વભાવ છે. એટલે આત્મા સ્વભાવે અહંકારી છે, લ્યો ઠીક. પણ બીજી જાતનો અવગુણ છે એવો નહીં, સ્વભાવે અહંકારી છે. આમ છે, શૂન્ય વિશેષણ આત્માને લાગવું પડે છે, બીજા તો ઠીક પરથી અને રાગ થી શૂન્ય છે. બધા વિશેષણ લાગુ પાડે છે જ્ઞાનીઓ. શું શૂન્ય? આ શૂન્યનું તો શક્તિ છે ને, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ, શૂન્યત્વ શક્તિ જ લીધી છે. શું ગુણના તો બધા વિશેષણ લાગુ પડે, પણ અવગુણને ઉલટાવીને પણ એના વિશેષણ જ્ઞાનીઓ લાગુ પડેલા છે. શું એવું પણ છે શાસ્ત્રમાં એ બધું આવે છે. શું કહે છે કે જે જીવો જીવના શુદ્ધ સ્વરૂપના પરિણામમાં મગ્ન છે તેને સકળ કર્મથી રહિત અનંત ચતુષ્ટ બિરાજમાન એવી જે આત્મવસ્તુ છે તેની પ્રાપ્તિ થાય છે, અવશ્ય થાય છે. સાવડે સાવડે થાય છે કે ભેદ વિજ્ઞાન શક્ત્યા આ કારણ છે. ભેદ વિજ્ઞાન એટલે સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવ રૂપ સામર્થ વડે શક્તિ લીધી ને. ભેદ વિજ્ઞાન નું સામર્થ શું કે પરદ્રવ્યથી અને પરભાવથી પોતાનો શુદ્ધનો એકનો અનુભવ કરવો, આ ભેદ વિજ્ઞાન નું સામર્થ છે. એના વડે અનુભવ થાય છે. આપણે બેન સૂક્ષ્મતાનું બહુ લે છે, સૂક્ષ્મ ઉપયોગને સૂક્ષ્મ કર, ઉપયોગને સૂક્ષ્મ કર. અને સૂક્ષ્મ કરીને પ્રયોજન શું છે કે વર્તમાનમાં જે રાગ અને જ્ઞાન એક થઈ રહ્યા છે એ એવી રીતે એક થઈ રહ્યા છે કે ઉપયોગની સૂક્ષ્મતા વડે જુદા પડી શકે એવો નથી. તો જુદા પાડવાનું વર્તમાનમાં જે પ્રયોજન છે એમાં સૂક્ષ્મતા હોવી કે આવવી લાવવી તે અનિવાર્ય છે. એ પ્રયોજનનો વિષયમાં આમ તો બધે સૂક્ષ્મ ઉપયોગ કરી જ લે છે, જે બારમાં લાભ નુકસાન થતું હોય બરાબર કરે કે ના કરે. આ તમારે ચાનું કામ હતું ને, ઉપયોગ કેટલો સૂક્ષ્મ થાય. હે ચાખવી પડે, હે કેવી રીતે સ્વાદ નહીં તો નહીં તો સ્વાદની ચીજ છે ને. તો તમારું જ્ઞાન વગર ચાખે નક્કી કરતું હતું કે નહીં કે આ ક્વોલિટી સ્વાદમાં સારી આવશે, ચાનો સ્વાદ આ ક્વોલિટી આ પત્તીનો વધારે સારો આવશે. જ્ઞાન કેટલું સૂક્ષ્મ કામ કરે છે, પ્રયોજન છે ત્યાં. તો અહીંયા અંદરમાં રાગ ને જ્ઞાન છે, એની જે સંધિ છે એ સૂક્ષ્મ થઈને કેમ જુદું નથી પાડતું એમ કે છે કે ત્યાં તમે પ્રયોજન ત્યાં ભાષો નથી, ચાલતા પરિણામમાં પ્રયોજન ભાષો નથી. આ બે એક થઈ રહ્યું છે, રાગ ને જ્ઞાન એક થતા અનંત દુઃખની ઉત્પત્તિ થાય છે. કેટલી મિથ્યાત્વ અવસ્થામાં દુઃખ કેટલું અનંત દુઃખ છે. દુઃખ ટાળવાનું પ્રયોજન નથી જીવને, કેવી વાત છે. બહુ કે છે સૂક્ષ્મ કરો ઉપયોગ ને સૂક્ષ્મ કરો. ત્યાં સુધી તારા પ્રયોજન ની તને તારા પ્રયોજન નું લક્ષ્ય જ નથી થયું તને એમ કેવું છે. બહુ મુદ્દાની વાત છે. જો જીવને ખરેખર દુઃખ ટાળવું હોય, દુઃખી ન થવું હોય, એવું જો એને પ્રયોજન હોય તો જ્યાંથી દુઃખ થાય છે ત્યાં કેમ જોયા વગર એ રાગ અને જ્ઞાનના એકત્વથી તો દુઃખ થાય છે, તો એ ત્યાં કેમ જોતો નથી? મૂળ ત્યાં છે, મૂળ ત્યાં છે, કેમ જોતો નથી? ત્યાં ચાલુ જ છે, પરિસ્થિતિ ચાલુ છે, કેમ જુદું પાડતો નથી? આ જુદું પાડવું એનું નામ ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. નવું નવું મિથ્યાત્વ, નવું નવું અભેદ પરિણામ રાગ સાથેનો, હર ક્ષણનું નવું નવું વગર વિકલ્પે કરે છે, વિકલ્પ કરીને કરે છે. કેટલું સહજ છે. પ્રયોજનને તીક્ષ્ણ સૂક્ષ્મ દ્રષ્ટિ થાય, પ્રયોજનને પકડીને જ્ઞાન ચાલે સૂક્ષ્મપણે, તો જુદું પાડ્યા વિના રહે નહીં. સ્વરૂપ સૂક્ષ્મ છે એ વાત અવશ્ય છે, સ્વભાવ સૂક્ષ્મ છે એ વાત અવશ્ય છે, પણ એનો અર્થ એમ નથી કે જ્ઞાન સૂક્ષ્મ થઈને એને પકડી નથી શકતો. સૂક્ષ્મ છે એમ કહેનારે એની સૂક્ષ્મતાને પકડીને જ્ઞાનમાં લઈને કીધું કે એમને કીધું? તો જ્ઞાન એની સૂક્ષ્મતામાં પહોંચી શકે છે ને પહોંચી વળે છે. કેમ તારું જ્ઞાન એટલી સૂક્ષ્મતામાં નથી જતું કે તને પ્રયોજન ભાષો નથી? પ્રયોજન ઉપર દ્રષ્ટિ ન હોય તો બધું ઉપરથી જાય, ઠીક. સ્વાધ્યાયમાં તે ઘણી વાતો આવે, મને મારા પ્રયોજનની વાત કરી આવી, એના ઉપર જો દ્રષ્ટિ ન હોય, લક્ષ ન હોય તો જાય અધરથી જાય, એટલે એમાં કઈ સુધારો થાય નહીં, પોતાની ભૂલ સુધરે નહીં, એ દશા આવે. પ્રમાણની સિદ્ધિ કરીને શું કરવું છે? ચાલો, પ્રમાણની સિદ્ધિ ઉપર લક્ષ્ય દે છે તો પ્રમાણની સિદ્ધિ કરીને કરવું છે શું? કઈ પ્રયોજન તો આવવું જોઈએ કે નહીં કે પ્રમાણની સિદ્ધિ કરીને વાદ વિવાદ કરવો છે? અનુભવ થાય ત્યારે પ્રમાણમાં થાય કે નહીં માં થાય, આ પ્રશ્ન ચાલે છે, ખબર છે. નહીં પ્રમાણ બે લાગુ પડે છે. શુદ્ધ નહીંના વિષયભૂત આત્માને ગ્રહણ કરવાનાર તો શુદ્ધ નહીં છે, અને એ વખતે દ્રવ્ય પર્યાયનો અભેદ એટલે યુગપત અનુભવ છે, માટે પ્રમાણ છે. વાદવાદીમાં શું કરવાનો? નહીં વાળા એમ કે નહીં પ્રમાણ નો લેવો, નહીં લેવો. પ્રમાણ વાળા કે નહીં પ્રમાણ જ લેવું, નહીં ન લેવો. ખેંચા ખેંચી એમથી એમથી જ છે ને, બે છે ત્યાં તો. નહીં થી પણ કહેવાય ને પ્રમાણ થી પણ કહેવાય. પ્રમાણ નહીં ના વિકલ્પ નથી ત્યાં, પ્રમાણ નહીં ના વિકલ્પ નથી. બાકી પ્રમાણ જ્ઞાન નથી એમ તો કહેવાય નહીં, કઈ નય જ્ઞાન નથી એમ તો કહેવાય નહીં કઈ. આત્માનુભૂતિ થી શુદ્ધ નયાત્મિકાયા, આત્માનુભૂતિને શુદ્ધ નયાત્મિક કહી છે. નય હોય ને પ્રમાણ ન હોય તો નય ખોટો પડે છે, નયાભાસ થાય છે, એ તો સીધી વાત છે કે નહીં?
પ્રમાણ
બ્રહ્માંડ નો જ અંશ છે, અંશ એકલો હોય તો એકાંત થઈ જાય. જો પ્રમાણ ખેંચવા વાળા શું કે છે કે નહીં તમે લ્યો જ નહીં ત્યાં, એમ કેવું છે. કેમ કે અભેદ અનુભવ છે ને ભાઈ, અભેદતાની અપેક્ષા એ યુગપતની અપેક્ષા એ પ્રમાણ પણ છે, અને શુદ્ધ નહીંના વિષયભૂત દ્રવ્યને જ જ્ઞાન ગ્રહણ કરે છે તો તેને શુદ્ધ નહીં પણ કહેવામાં આવે છે. એક દેશ શુદ્ધ નહીં ના લીધું 320 ગાથામાં, એક દેશ શુદ્ધ નહીં રૂપા આ ભાવના એકાગ્રતા, એક દેશ શુદ્ધ નહીં રૂપ છે. કેવળ જ્ઞાને સર્વ દેશ શુદ્ધ નહીં કીધો છે, કેવળ જ્ઞાને નહીં શબ્દ લગાડ્યો છે ત્યાં તો, ત્યાં નહીં પૂરો થઈ ગયો. સર્વ દેશ શુદ્ધ નહીં, આ એક દેશ શુદ્ધ નહીં લે છે. 320માં જઈ છે ને આચાર્ય, એમને શુદ્ધ નહીં શબ્દ વાપર્યો છે શુદ્ધ પરિણતિ માટે. એ જ્ઞાનથી વાત કરે છે, બાકી ત્યાં સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે અને સમ્યક ચારિત્ર પણ છે. જ્ઞાનથી વાત કરે ત્યારે એક દેશ શુદ્ધ નહીં કહે એને. સમસ્ત પરદ્રવ્યોથી આત્મ સ્વરૂપ ભિન્ન છે એવા અનુભવ રૂપ સામર્થ વડે, એવો પરદ્રવ્યથી ભિન્નપણાના અનુભવના સામર્થ વડે અવશ્ય આવો અનુભવ થાય છે. એટલે કે ભેદ જ્ઞાનના પ્રયોગમાં સ્વરૂપનો અનુભવ કરાવવાનું સામર્થ રહેલો છે. બીજા કોઈ પ્રકારના પરિણામમાં સ્વરૂપનો અનુભવ કરાવવાનું સામર્થ નથી રહ્યો, એમ લઈ લેવું ચોખ્ખું. એટલે બીજે આડેવડી મહેનત તો ન કરે, બીજા પરિણામોમાં એમાં તો મહેનત કરવા ન જાય, કે જે કાંઈ કરવું છે એ ભેદ જ્ઞાનથી કરવું છે. અને મોક્ષ કામના વિના, મોક્ષ અભિલાષા વિના ભેદ જ્ઞાન થાય શરૂ નહીં થાય, ચોખ્ખી વાત છે. કુંકુંદાચાર્ય વાળી લાઈન પકડી છે, જુઓ. આમ પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત, પછી ભેદ જ્ઞાન, ભેદ જ્ઞાનથી ઓળખાણ, ઓળખાણના ઓળખાણપૂર્વકના ભેદ જ્ઞાનથી અનુભવ, બસ સીધી લાઈન છે. તસ્મિન સતી કર્મ મોક્ષ ભવતી, અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતાં કર્મક્ષય અર્થાત દ્રવ્યકર્મ ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે. આ તો સમર અધિકાર છે તો મોક્ષ થાય છે એ કહેવાના છે. કર્મ મોક્ષ અમે આરે આર લેશું, શું પંચમકાળ છે એ ભૂલી જાય છે. પંચમકાળ પંચમકાળના ઘરે રહ્યું, અહીંયા મોક્ષ તો થવાનો જ છે. ઠીક, મોક્ષની સમીપતા દેખાય છે આની અંદર, શું સંવર થાય છે એને મોક્ષની સમીપતા થાય છે. પણ થાય જ, એ તો ગુરુદેવ તો ક્યાં લેતા, સ્વરૂપ સ્વરૂપના વ્યાખ્યાનો તમે વાંચો આત્મધર્મના, 2000 સાલથી શરૂ થયું ને. પાત્રતા વાળા માટે એમ લેતા હતા કે આ એવી વાત આવે છે, તીર્થંકર દેવની વાણી જેવી વાત આવે છે. શું મહાવિદ્યમાં અત્યારે ભગવાન એમ જ કે છે, એમ કેતા આમ જ અત્યારે ફરમાવે છે એ વાત અહીંયા જે આવે છે. પાત્ર જીવને સાંભળતા મોક્ષના ભણકાર આવે. હવે જો સાંભળનારને મોક્ષના ભણકાર આવે તો અહીંયા તો સંવર થાય છે, અનુભવ થાય છે, એને કેમ મોક્ષ નો આવે, એને મોક્ષની વાત કેમ ન આવે, કે આવ્યા વિના રે નહીં, એમ છે. મોક્ષના ભણકાર આવે ત્યારે વચ્ચે પંચમ કાળાડો આવે, હે અંદરથી ભણકાર આવે મોક્ષ નો, ત્યારે પંચમકાળ સાંભળે એને કે ના સાંભળે, એને ઉગલાસ આવે અંદરથી, અરે આ વાત અપૂર્વ મને મળી છે, હવે મારો મોક્ષ થયા વિના રહેશે નહીં. આ તો શુદ્ધિ પ્રકૃતિ છે. હા, નજરે તરે, નજર સામે તરે, અને નજીકમાં થવાનો છે એમ આવે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતાં કર્મક્ષય, કર્મ મોક્ષ હોય તો કર્મક્ષય અર્થાત દ્રવ્યકર્મ ભાવકર્મનો મૂળથી વિનાશ થાય છે. એટલે અનુભવ થયો એને મોક્ષ થવાનો, થવાનો ને થવાનો જ. અનુભવ થયો એનો મોક્ષ નહીં થાય એ વાત છે નહીં, અવશ્ય મોક્ષ થવાનો છે, એ નિયમબદ્ધ થઈ ગયો. લીધું છે અચલિતમ, એ વિશેષણ લીધું પાછું, કે આવું દ્રવ્યનું સ્વરૂપ અટળ છે. આવું દ્રવ્યનું સ્વરૂપ છે એ અટળ છે, કે જેને અનુભવ થાય એને મોક્ષ થાય, થાય ને થાય, જેનો મોક્ષ ટાળી શકાય નહીં. એટલે સમ્યક દર્શનને વાચા આપી કૃપાળુ દેવે, હે જીવ એકવાર જો તું મને અંગીકાર કરીશ તો તારે સંસારમાં રહેવું હશે તો પણ હું તને રહેવા દઈશ, નહીં હું તને મોક્ષમાં લઈ જઈશ, પરાણે લઈ જઈશ. ઠીક, પરાણે જતો હશે કોઈ, શૈલી કરી છે એ બધી. અવશ્ય એનો મોક્ષ થવાનો છે, અટળપણે મોક્ષ થવાનો છે, મોક્ષ ટળશે નહીં એ બતાવવા માટે વાત કરી છે. કેવો છે કર્મ ક્ષય કે અક્ષય? આગામી અનંત કાળ પર્યંત બીજા કર્મ નો બંધ થશે, એક વાર મોક્ષ થશે પછી કોઈ દિવસ એને કર્મ બંધ થશે નહીં. એટલે કે કોઈ દિવસ તેને એને અશુદ્ધિ અશુદ્ધિનો એક અંશ પણ એનો એને ઉત્પન્ન થવાનો નથી. અશુદ્ધિનો એક અંશ ઉત્પન્ન થવાનો નથી એનો અર્થ કે એને દુઃખનો પણ એક અંશ ઉત્પન્ન થવાનો નથી. મતલબ તો એને સુખ દુઃખ સાથે છે. અક્ષય સુખની પ્રાપ્તિ થશે મોક્ષમાં, અનંત અવ્યા બાદ અક્ષય સુખની પ્રાપ્તિ થશે. કેવું સુખ છે? કે અચિંત્ય છે. એનું ચિંતવન કરવું હોય તો એ ચિંતવનમાં આવે નહીં એવું છે, જ્ઞાનમાં આવે. જ્ઞાનમાં સીધું વિઝ્યુલાઇઝ થાય, જ્ઞાનમાં દેખાય કે આવું મોક્ષનું સુખ આવું છે, પણ ચિંતવનના મનના ચિંતવનમાં ના આવે. બેમાં ફેર છે. મનનો વિષય નથી, કેમ કે મન આમ પર બાજુ છે અને આ બાજુ છે, જ્ઞાન આ બાજુ છે એમાં દેખાય છે. સ્વલક્ષી જ્ઞાનમાં મોક્ષનું સુખ દેખાય છે, પરલક્ષી ચિંતવનની અંદર મોક્ષ સુખ દેખાતું નથી. અનંત અચિંત અવ્યા બાદ અક્ષય સુખની પ્રાપ્તિ થાય છે. ભવિષ્યમાં કદી દુઃખ થશે નહીં. એવું એટલો બધો લાભ થતો હોય એ પછી કોને ગણકારે દુનિયામાં? હે, એને લોકલા જાડી આવતી નથી. આમ થાય છે, પાગલ થઈ જાય એની પાછળ. એક વાર તો એની પાછળ ગુરુદેવ કહે છે, એક વાર આની વાંહે ગાંડા થવું જોઈએ, કે ત્યારે એની કિંમત આવી, તો એને ખરી કિંમત આવી છે. તર્ક વિતર્ક ઉઠે એનું કામ નથી, એમ કે છે આમ હશે ને તેમ હશે ને ફલાણો હશે, એનું કામ નથી. કેવો જીવને, કેવા જીવોને કર્મ ક્ષય થાય છે? કે સમસ્ત એવા જે પોતાના જીવ દ્રવ્યથી ભિન્ન બધા દ્રવ્યો તેમનાથી સર્વ પ્રકારે ભિન્ન છે એવો જે જીવ, જીવ દ્રવ્યથી ભિન્ન બધા દ્રવ્યો અને બધા દ્રવ્યોથી સર્વ પ્રકારે ભિન્ન એવો પોતાનો જીવ, એવી ભિન્નતા જેને અનુભવાય છે એને સમસ્ત કર્મનો મોક્ષ થાય છે. ભિન્ન પડ્યો એટલે ભાવે ભિન્ન પડ્યો એ દ્રવ્ય ભિન્ન પડી જશે, જાઓ એમ કેવું છે. એ રીતે ભિન્નતાની વિશેષતા લીધી છે અને એ જ મોક્ષનું અનુભવનું કારણ છે.